તારીખ 1/11/1992 શ્રી દેવદ્રષ્ટિ પ્રકાશ ફૂલ નંબર 588 અને 589 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 228 તારીખ 1/11/1992 શ્રી દેવદ્રષ્ટિ પ્રકાશ ફૂલ નંબર 588 અને 589 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 228
पर्याय विनश्वर है। इसमें एकत्व करने से स्वयं विनश्वर होता है। पर्याय छे ते नाशवान छे, पने एमा भाव छे एकत्व करवा थे एटलो ने एवडो छे एवो जे एकत्व भाव छे एमा पोते आखो વિનશ્વર થઈ જાય છે। શું જે 583માં છેલ્લું વાક્ય છે કે પરિણામ મેં પ્રસરને છે પરિણામ જીતના હો જાયગા, એ અહીંયા 588માં કહેવું છે કે પરિણામમાં એકત્વ કરવાથી પરિણામ જેટલો થઈ જાય છે। આ મિથ્યાત્વ મૂળ અહીંયા છે, પર્યાય દ્રષ્ટિ પોતે ત્રિકાળી હોવા છતાં એક સમયના વિનશ્વર પરિણામ જેટલો જેવડો એકત્વ ભાવે પોતાને અનુભવે છે ત્યારે મિથ્યા ભાવે પોતાના ભાવ મરણના દુઃખને પ્રાપ્ત થાય છે। પર્યાય દ્રષ્ટિમાં હરખશોક છે એમ કીધું ને, હર્ષોક પણ પર્યાય દ્રષ્ટિમાં છે એટલે સુખ દુઃખની કલ્પના પછી પર્યાય દ્રષ્ટિમાં મૂળમાં પોતાની કલ્પના થઈ, શાશ્વત હતો એની જગ્યાએ ક્ષણિકની કલ્પના થઈ, પછી સુખની ને દુઃખની બધી ઇષ્ટની ને અનિષ્ટની હજાર પ્રકારની કલ્પના પછી થવા માંડી। બધાનું મૂળ છે, મૂળ સ્વરૂપને ભૂલ્યો એક સમયની પર્યાયને કબૂલી એટલો નેવડો હું। શ્રી યોગેન્દ્ર દેવ કહેતે હૈ કે ઉત્પાદ વ્યય બંધ મોક્ષ પર્યાય મેં હૈ મેરે મેં નહીં, પરમાત્મા પ્રકાશની ગાથા છે। યોગેન્દ્ર દેવે પરમાત્મા પ્રકાશમાં એ વાત કરી છે, નહીં ઉપજે નહીં વીણ છે બંધ બંધન મોક્ષ ઉપર ઉત્પાદ વ્યય અને બંધ મોક્ષને કરતો નથી, પોતામાં છે નહીં અને પોતે કરતો પણ નથી, પરિણામ થાય છે અને પોતે નથી કરતો, ધ્રુવ નથી કરતો, એ યોગેન્દ્ર દેવનો પોતે ચર્ચામાં આધાર લીધો છે। અને આપણે આ જ પુસ્તકના બીજા ભાગમાં એ ગાથાનું પ્રવચન આપણે ગુરુદેવશ્રીનું પ્રસિદ્ધ કર્યું છે, પ્રકાશિત કર્યું છે, આમાં એ વાત લીધી છે, ચર્ચામાં આવી ગઈ છે, આપણે તો ત્યાર પછી પ્રકાશનમાં એ વાતને આધારરૂપે દીધી છે કે ગુરુદેવ પણ યોગેન્દ્રાચાર્ય તો એમ કહે છે પણ ગુરુદેવ પણ એમ જ કહે છે। પરમાર્થના વિષયમાં તો અથવા મોક્ષ માર્ગના વિષયમાં તો અનંત જ્ઞાનીઓનો, ત્રણેય કાળના અનંત જ્ઞાનીઓનો એક જ મત હોય છે। કહેવાની શૈલી ભિન્ન ભિન્ન હોવા છતાં અને પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળ અનુસાર વિષય કોઈ મુખ્ય ગૌણ કર્યો હોવા છતાં ત્રણેય કાળના જ્ઞાનીઓનો એક અભિપ્રાયને એક જ મત હોય છે, બે અભિપ્રાય કે બે મત હોતા નથી। પછી આ જ્ઞાનીની વાત સારી લાગે છે એ પ્રશ્ન નથી રહેતો, મને તો આ જ્ઞાનીની વાત સારી લાગે, મને તો ગુરુદેવની વાત સારી લાગે, મને તો શ્રીમદજીની વાત સારી, એવું નથી, બધાની વાત સારી છે। કોઈની વાત મુખ્યપણે કહેવાતી હોય તો પણ એમાં બધા જ્ઞાનીઓ આવી જાય છે, રાણા જ્ઞાની આમ કહે છે એમ કહેવામાં બીજા અનંત જ્ઞાનીઓનો સમાવેશ સમજી લેવો, એમાં બીજાને ગૌણ કર્યા છે એ વાત ન સમજવી કદી। મંદિરમાં પણ મૂળ નાયક એક તીર્થંકર દેવને સ્થાપીએ છીએ તો બીજા તીર્થંકરોને ગૌણ કરી નાખ્યા છે એમ ન સમજવું, નહીતર ત્યાં તો જેટલા અખાડા કરવા હોય એટલા ત્યાં થાય એવું છે કુતર કરીને, કેમ કે મૂળ નાયકની પ્રતિમા મોટી હોય છે બહુ ભાગ, બાજુમાં જેટલા તીર્થંકરો હોય છે એની પ્રતિમા એથી નાનો આપણે સાઈઝ પકડીએ છીએ, બીજું મુખ્ય વેદીમાં વચ્ચે બરાબર મૂળ નાયક હોય છે, નીચેની વેદીમાં બીજા પણ ભગવાનને બિરાજમાન કરીએ છીએ તો પછી બીજા અપમાન બીજા નાનીઓ બીજા તીર્થંકરોને ગૌણ કરી નાખ્યા એવો કુતર્ક લગાવવો જોઈએ નહીં, વિધિનાયક હોય બીજા જ હોય, પાછા મૂળ નાયક હોય વિધિનાયક નો હોય, એ પાછા બીજા જ પસંદ કરવામાં આવ્યા. તો જે વિધિનાયક ની પ્રતિમા હોય એને વધારે બહુમાન આપ્યું ને બીજાને ઓછું બહુમાન આપ્યું. એ જ્ઞાની ને બહુમાન આપો એટલે અનંત જ્ઞાનીઓ નું બહુમાન છે, એ જ્ઞાની નો અનાદર કરો એટલે અનંત જ્ઞાની નો અનાદર છે. એક જીન પ્રતિમાના આદરમાં અનંત જીન પ્રતિમાનો આદર છે, એક જીન પ્રતિમાના અનાદરમાં અનંત જીન પ્રતિમાનો અનાદર છે. આમ છે, પણ ગડબડ બહુ ચાલે છે, ગડબડ બધી બહુ ચાલે છે. શ્રીમદ રાજચંદ્રજી ને ભી કહા હૈ કે દિગંબર આચાર્યો ને એસા માના હૈ કે જીવ કા મોક્ષ નહીં હોતા. પછી આ સંપ્રદાય બુદ્ધિ નો તો આર્ટિકલ કાઢવા જેવો છે. જે જ્ઞાની એ સંપ્રદાય બુદ્ધિ તોડીને બહાર નીકળી ગયા વાડામાંથી, એ જ્ઞાની ને અમે સંપ્રદાય સ્થાપી દો. આપણે તમે તો કાંજી સ્વામી વાળા, અહીંયા તો કાંજી સ્વામી સિવાય બીજા નું બીજા જ્ઞાની નું બહુમાન નહીં કરવા દઈએ. ખુદ ગુરુદેવ પોતે બહુમાન કરે એ નહીં જોવાનું. કોબામાં છે, કુનકુંડાચાર્ય નું ચિત્રપટી લોકો પેલું વહેલું લગાડ્યું કોબામાં, ગુરુ છે અંદર થી નહીં. આપણે કૃપાળુદેવ સિવાય બીજા નું ન લગાડે, આપણા કૃપાળુદેવ ના ગુરુ છે તો કે નહીં ગુરુ નો હાલે, આપડે તો આપડે તો કૃપાળુદેવ જ હાલે, એમાં કઈ ગાંઠ પણ તો કઈ થોડું છે લોકો. આવી પરિસ્થિતિ થઈ છે. ભાઈ નો કાગળ આવ્યો છે દેવીલાલજી નો, કાલે ગુરુદેવ ની ઉપસ્થિતિમાં આત્મસિદ્ધિ શાસ્ત્ર શાસ્ત્ર ન કહેવાય એવું રામજીભાઈ દલીલ કરી. પછી ગુરુદેવ કઈ ખ્યાલ નહીં હોય તો ગાંધો લીધો નહીં, એટલે એમણે પાકું કર્યું કે ભાઈ હવેથી આપણે આત્મસિદ્ધિ શાસ્ત્ર એ આગળ શાસ્ત્ર બોલવું નહીં ને લખવું નહીં, શું કેમ કે એમાં ભૂલ છે. એટલે ગુરુદેવને ખ્યાલ ગયો તો ભારે કરી એમને કે અંદર બોલાવ્યા અને એમ કહ્યું કે તમે શ્રીમદજીને નહીં ઓળખી શકો, કરોડ ભાવ ધારણ કરશો તો તમને નહીં ઓળખાય. લીનપત આજે રહેશે કેમ એને એમ કહ્યું, ગાંધીભાઈને એવો ઠપકો આવ્યો, આજે શ્રીમદજી હોત તો એના ચરણમાં હું મારું માથું મૂકી દેશે. આમ ગુરુદેવે કહ્યું રામજીભાઈને કે કાલે કાગળ આવ્યો. હા, પણ કેવા પ્રસંગ બન્યા છે આપણી ઉપસ્થિતિને, પણ પ્રસંગો કેવા બન્યા છે. એક બાર રામજીભાઈને ગુરુદેવ કયું કહા કે આત્મસિદ્ધિ મેં કુછ ત્રુટિયા નિસંવાદમય હૈ તો ઇસે શાસ્ત્ર એસા ઇસે શાસ્ત્ર સંજ્ઞા નહીં દેના ચાહીએ, એને શાસ્ત્ર સંજ્ઞા નહીં દેના ચાહીએ. પોતે શાસ્ત્ર સંજ્ઞા શ્રીમદજીએ દીધી છે, એને આત્મસિદ્ધિ શાસ્ત્ર એ શાસ્ત્ર સંજ્ઞા પોતે દીધી છે તો ના દેવી જોઈએ રામજીભાઈ. ઉસ સમય ગુરુદેવ ચૂપ રહે. ફિર દૂસરે દિન રામજીભાઈને કહા, રામજીભાઈને સબકો કહા, કહ દિયા કે આત્મસિદ્ધિ કે આગે શાસ્ત્ર શબ્દ ન બોલે ઓર ન પ્રકાશન મેં કહી લિખે જાય. આપણા પ્રકાશનમાં એને આત્મસિદ્ધિ શાસ્ત્ર એવું ક્યાંય નહીં લખવાનું, આપણે ધ્યાન રાખવું. પ્રમુખ હતા ને તો બધાને સૂચના આપી. ગુરુદેવ કો એમ માલુમ પડતે હિ તુરંત રામજીભાઈ કો ઘર મેં બોલાકર, ઘર છે ને ઘર મેં બોલાકર એમ લખે છે, એટલે એમને રૂમમાં બોલાવ્યા, બોલાકર કહા કે આત્મસિદ્ધિ મેં કરોડો શાસ્ત્રો કા સાર ભરા હૈ, કરોડો શાસ્ત્ર કા સાર ભરા હૈ, પ્રાય તુમકો કરોડ ભાવ ધારણ કરકે ભી શ્રીમદ કો નહીં પહેચાન શકોંગે, ચાહે તુમ ચાહે પ્રાય નહીં પણ ચાહે તુમ કરોડ ભાવ ધારણ કરકે ભી શ્રીમદ કો નહીં પહેચાન શકોંગે. યદિ શ્રીમદ આજ હોતે તો મેરા શિર ઉનકે ચરણ મેં રખ દેતા. હા, જ્ઞાની કો જ્ઞાની હી પહેચાન શકતા હૈ. આટલો પ્રસંગ લિખો છે દેવીલાલજી છે, દેવીલાલજી નો કાલે કાગળ આવ્યો છે સોનગઢ છે. તો આ એક પ્રસંગ એને લખ્યો છે, મૂળ તો એને ધન્ય આરાધના હાથમાં આવ્યું છે, હજી કે પ્રસ્તાવના વાંચી છે ને મને બહુ ઉલ્લાસ આવ્યો છે, એટલે કાગળ લખું છું. બહુ પ્રશંસા લખી છે પેલા, પછી શ્રીમદજી વિશેનો અને ગુરુદેવ નો રામજીભાઈ વચ્ચેનો પ્રસંગ લખ્યો છે. એટલે પોતે હશે પણ એ તો એને ખબર છે, હા જે શ્રીમદ ના નામથી ભડકે છે ત્યાં લોકો. હા, એને તો બીજે તો ખબર નથી, આગળ પાછળ હું અહીંયા આવ્યા છે તો હમણાં આવ્યા છે, વચ્ચે હું વાલી ગયું તો ખબર નથી. બહુ બહુમાન, આ તો શ્રીમદજી નું તો પોતે પેલા શરૂઆતમાં બહુમાન છે, સ્વાધ્યાય કરેલો છે,
પણ સુગાનીજી તો એમનાથી જ્ઞાની ઉત્પન્ન થયા છે, એના પ્રત્યે આટલું બહુમાન વ્યક્ત કર્યું છે, તો પછી ક્યાં સવાલ થયો બીજો કે જ્ઞાની નું બહુમાન મુમુક્ષુ એ કેટલું કરવું જોઈએ? જો પોતે એટલું બહુમાન કરે છે તો મુમુક્ષુ એ કે કેટલું હોય કરવું જોઈએ, એટલે કેટલું હોય એને સહેજે સમજણ પૂર્વક કરવું જોઈએ, તો કૃત્રિમતા છે, આ તો કેટલું સહેજે હોય એ સવાલ છે. અને જ્ઞાની બધા જ્ઞાનીઓની એ જ બહુમાનની, એ જ વંદની પૂજની દશા છે, એમાં કેમ ફરક છે? આ વચનામૃતના સમર્થનમાં કાંસની અંદર શ્રીમદજીનો આધાર લીધો છે. શ્રીમદ રાજચંદ્રજીને ભી કહા હે, ઘડિયાળમાં બહુ કહે છે, 5 મિનિટ આમાં 5 મિનિટ પાછો દંડા પડે છે. બધામાં 10 ને 5 છે, એક જ પાછળ છે, એક જ પાછળ. શ્રીમદ રાજચંદ્રજી ને ભી કહા હૈ કે દિગંબર આચાર્યો ને એસા માના હૈ કે જીવ કા મોક્ષ નહીં હોતા, પરંતુ સમજ મેં આતા હૈ. હવે દિગંબર આચાર્યોને એસા માના હૈ એમ કહેવામાં પોતાનો અભિપ્રાય ભેળવી દીધો. એમ લોકોને આ નહીં પસંદ પડે, લોકો વિરોધ કરશે, કે તારો વિરોધ છે એની અંદર, શું લોકોનો માને તારો અભિપ્રાય તું કહે છો? એમ દિગંબર આચાર્ય એમ કીધું છે, એટલે કે હું એમ કહેવા માંગુ છું એમ છે. 229 પાને કૌંસમાં દિગંબર આચાર્યોને એસા માના હૈ કે જીવ કા મોક્ષ નહીં હોતા, પરંતુ સમજ મેં આતા હૈ, આટલો વચન છે. ભાઈ ઇસ તરફ કે જીવ શુદ્ધ સ્વરૂપ વાળા હૈ. હવે પોતે શ્રીમદજી એના ઉપર સ્પષ્ટીકરણ આપે છે. આચાર્યોના તો શબ્દો એટલા છે કે જીવનો મોક્ષ થતો નથી, પરંતુ મોક્ષ સમજાય છે. તો કેવી રીતે? ઇસ તરફ કે જીવ શુદ્ધ સ્વરૂપ વાળા હૈ, ઉસે બંધ હિ નહીં હુઆ તો ફિર મોક્ષ હોના કહાં રહેતા હૈ? મૂળ સ્વરૂપ તો બંધાણું નથી, ત્રિકાળ જેવું છે એવું એકરૂપ છે, તો પછી એને મોક્ષ કરવાનો પ્રશ્ન ક્યાં રહે છે? જો પોતાનું સ્વરૂપ એવું સમજાણું હોય તો મારે મારો મોક્ષ કરવો એ વાત ક્યાં રહે છે? મારો મોક્ષ, મારું સ્વરૂપ તો બંધ, હું તો બંધાણો નથી, પછી મારે મોક્ષ કરવો એ પ્રશ્ન ક્યાં રહે છે? યો માન્યતા વિચાર દ્વારા સમજ મેં આતી હૈ કે મુજે બંધન નહીં હૈ, એવું સ્વરૂપને જોતા એ માન્યતા ઉત્પન્ન થાય છે કે મારે તો બંધન જ નથી, માત્ર માન લિયા થા, મેં માની લીધું હતું કે હું બંધાણો છું, પણ સ્વરૂપે કરીને તો હું બંધાણો નથી. યો માન્યતા વિચાર દ્વારા સમજ મેં આતી હૈ કે મુજે એવી બંધનની માન્યતા શુદ્ધ સ્વરૂપના સમજવામાં જ્ઞાનમાં આવતા પછી એ માન્યતા રહેતી નથી કે હું ચિંત થઈ જાય છે એમ કહે છે. પોતાના સ્વરૂપમાં અનુભવ કરવા વાળા જ્ઞાની નિશ્ચિંત છે કે હું ત્રિકાળ બંધ મોક્ષથી રહિત છું, મારે ચિંતા કોની કરવાની? અનંત ગુણો એવા છે કે જેમાં કોઈ ક્ષતિ ન થાય, આત્મ સ્વરૂપમાં કોઈ ખામી ન હોય, અને એવા એવા અનંત ગુણોથી પોતે સંપન્ન અને ભરપૂર છે, પૂર્ણ પવિત્ર છે, પરિપૂર્ણ છે, કે એને કોઈ ખોટ નથી, પછી એની ચિંતા છે ને? જેને ખજાને ખોટ જ નથી એની ચિંતા શું? નાની નિશ્ચિત છે મારે શું, જેવા પરમેશ્વર એવો હું, મને શું છે? યો માન્યતા શુદ્ધ સ્વરૂપ સમજ મેં આને સે નહીં રહેતી, અર્થાત મોક્ષ સમજ મેં આ જાતા હૈ, એવું મોક્ષ મુક્ત તત્વ અથવા પોતાનું સ્વરૂપ સમજણમાં આવી જાય છે. યો વાત શુદ્ધ નહીં અથવા નિશ્ચય નહીં કી હૈ, આ વાત માત્ર કહેવાની, બોલવાની કે વિકલ્પની નથી, પણ શુદ્ધ નહીં થી અથવા નિશ્ચય નહીં થી સ્વરૂપ નો અનુભવ કરવાની વાત છે, એ નહીં અનુભવ નો નહીં છે. શુદ્ધ નહીં છે એ વિચારાત્મક નથી, નિશ્ચય નહીં છે એ વિચારાત્મક નથી, અનુભવાત્મક છે. એટલે એની આ વાત છે. પર્યાયાર્થિક નહીં વાલે ઈસ નહીં કો પકડ કર આચરણ કરે તો ઉનને ભટક ભટક કર મરના હે. પર્યાર્થિક નહીં વાળે એટલે શું કે પર્યાય ને ના એકત્વમાં પીડ્યો છે, કે પર્યાયનું એકત્વ કરે અને હું મુક્ત છું એમ કહે તો એ મરી જાય એમ કહે છે. શું પર્યાય બુદ્ધિમાં ઊભો ને રહીને શુદ્ધ હું તો ત્રિકાળ શુદ્ધ છું, હું તો ત્રિકાળ શુદ્ધ છું તો એ તો એમ રખડી મરશે એમ કહે છે. એને તો એ તો ભ્રાંતિમાં જ બોલે છે, એ તો ભ્રાંતિમાં ઊભો છે અને શુદ્ધ સ્વરૂપની વાત પણ ભ્રાંતિમાં જ કરે છે. એ શુદ્ધ સ્વરૂપને જોઈને કહેતો નથી તો એ તો રખડી મરશે એમ કહે છે. કેમ કે એ નિશ્ચય આભાસી થશે, નિશ્ચયના આભાસમાં એ બોલે છે, એ નિશ્ચય આભાસી છે. એને તીવ્ર પાપના સ્વચ્છંદના પરિણામ થશે તો પણ એને કાંઈ ખબર પડશે નહીં, એને કાંઈ નહીં ખબર પડે. આપણે મુમુક્ષુ એવું થઈ ગયું, ગ્રહદર્શી પ્રકાશ વાંચ્યા પછી પારો ચડી ગયો એટલે થોડું પેન્ટ ને શર્ટ ઇન્સર્ટ કરીને ભગવાનની સામે હું પેન્ટમાં ખિસ્સામાં હાથ નાખીને નથી વંદન કરવા, નથી પગે લાગવું, નહીં પગે લાગવું તને, હું કાંઈ પગે તને નહીં લાગવું, હું જ ભગવાન છું. ઠીક મંદિરમાં ભગવાનને સામે ઠીક એવું થઈ જાય. પછી એ પર્યાયાર્થિક નહીં વાળા એ રખડી મરવાનું જે કીધું છે એનું કારણ આ, કે પછી આવો પારો ચડી જાય કે એને વ્યવહારનો વિનય વિવેક બધું છૂટી જાય. તીવ્ર કસાય થાય તો એને ખબર ન પડે કે આ મને તીવ્ર કસાય આવ્યો અત્યારે. મંદ કસાય નહીં તો સમજે જ ક્યાંથી, ને કસાયના અભાવને ક્યાંથી સમજે, એને તીવ્ર કસાય ન સમજાય એને તો એ પરિસ્થિતિ આવી. એના ઉપર આપણે થોડું સ્પષ્ટીકરણ આપ્યું છે. એકાંત પર્યાયાર્થિક નહીં કે વિષયભૂત પર્યાયાર્થિક નહીં વાળા કીધા ને તો જ્ઞાનીની વાત નથી લીધી, એટલે પર્યાયાર્થિક નહીં નો ખુલાસો કર્યો. એકાંત પર્યાયાર્થિક નહીં કે વિષયભૂત જે પર્યાય સત્તા, પર્યાય સત્તા કા જિસને આશ્રય કિયા હૈ તથાપિ એસી અવસ્થા મેં માત્ર કલ્પના સે સ્વયં કો મુક્ત સ્વરૂપ માન લેને છે, ગ્રહિત મિથ્યાત્વ અર્થાત તીવ્ર મિથ્યાત્વ હો જાતા હૈ જો સંસાર ભ્રમણ પરિભ્રમણ કા મૂળ કારણ હૈ, એ વધારે પરિભ્રમણ કરશે. એટલે આટલો વાતની અપેક્ષિત પેલી વાત કરી છે કે પર્યાયનું અવલંબન છોડીને સીધો દ્રવ્યની સન્મુખ થઈને પોતાના સ્વરૂપને બંધ મુક્તથી રહી જોવે છે, એને કોઈ કાંઈ કર્તવ્ય રહેતું નથી. એ કૃતકૃત્ય સ્વભાવમાં પોતે જ કૃતકૃત્ય છે, કૃતકૃત્ય સ્વભાવની દ્રષ્ટિએ પોતે જ કૃતકૃત્ય છે. એ દ્રષ્ટિ પ્રગટી ગઈ એટલે પોતે કૃતકૃત્ય થઈ ગયો દ્રષ્ટિ અપેક્ષાએ, પછી પર્યાયમાં અવિવેક નથી થતો એને. એ જ એવી સૂક્ષ્મ દ્રષ્ટિ દ્રવ્ય સ્વભાવની પ્રગટિ કે એને પર્યાયમાં પછી ક્યાંય અવિવેક નથી થતો. બુદ્ધિપૂર્વક ભૂલ કરે છે, કલ્પના કરે છે ને, માત્ર કલ્પના છે સ્વયં કો મુક્ત સ્વરૂપ માન લેને સે ગ્રહિત મિથ્યાત્વ. ગ્રહિત મિથ્યાત્વ ક્યાં થાય મૂળમાં સમજી લઈએ. આપણે સ્થૂળ વિષય એમ લઈએ છીએ કે કુદેવાદીને માને કુદેવ કુગુરુ કુશાસ્ત્રો તે ગ્રહિત મિથ્યાત્મ, પણ એમ નથી. જૈના ભાષે ગ્રહિત મિથ્યાત્વ ક્યાં થાય, શું કે પ્રયોજનભૂત વિષય એવું જે પોતાનું મૂળ સ્વરૂપ એની કલ્પના કરે મનથી કે મારું સ્વરૂપ આવું છે એટલે ગ્રહિત મિથ્યાત્વ ક્યાં. એક તો ગ્રહિત મિથ્યાત્વ થવાનું એ કારણ છે. બીજું કે જે વિધિય સ્વરૂપની પ્રાપ્તિ કે અનુભવ થાય છે એ રીતમાં કોઈ કલ્પના કરે અને અન્યથા રીતે સ્વરૂપ પ્રાપ્તિનો પ્રયત્ન કરે અથવા સ્વીકાર કરે તો પણ ત્યાં ગ્રહિત મિથ્યા થાય છે. આ બે પ્રયોજનભૂત વિષય છે. બે માંથી એક જગ્યાએ બુદ્ધિપૂર્વકની કલ્પના થાય એટલે ગ્રહિત મિથ્યા થઈ જાય. એટલે જ્યાં સુધી સ્વરૂપ અવભાસે નહીં, લક્ષમાં આવે નહીં, ત્યાં સુધી આ બંને વાતના જિજ્ઞાસુ રહેવું. કેમ કે વિધિએ ત્યારે સમજાય છે, સ્વરૂપ પ્રતિભાસે એ સ્પષ્ટ અનુભવાંશે પ્રતિભાસ હોવાથી અંતર્મુખ થવાની વિધિ પણ ત્યારે સમજાય છે અને સ્વરૂપ પણ ત્યારે લક્ષમાં આવે. ત્યાં સુધી મનથી શાસ્ત્ર વાંચીને કે સાંભળીને કદી પણ આત્મ સ્વરૂપની કલ્પના ન કરવી ને એની પ્રાપ્તિની વિષયમાં કોઈ વિધિની કલ્પના કરવી, જિજ્ઞાસુ રહેવું. એટલે એને જગ્યા ખાલી રાખી, મેટર ઇન ક્વેશ્ચન, કે આ મારું પ્રશ્ન ચિહ્ન છે અહીંયા, આ કેવું છે મારું સ્વરૂપ અને કઈ રીતે મને અનુભવમાં આવે, આ બે વાત મારા માટે હું એનો અજાણ્યો છું, માટે મારે એ જિજ્ઞાસાનો વિષય છે. એ પહેલા પોતે પૂર્ણ વિરામ મૂકી દઈએ કે સ્વરૂપ આવું આ રીતે પ્રાપ્ત થાય તો ગ્રહિત મિથ્યા થતા વાર લાગે ને, તરત જ ગ્રહિત મોટું પાપ, મોટું પાપ ઉત્સૂત્ર પ્રરૂપણા થઈ ગઈ. હા, એ તો આખું વસ્તુને કલ્પિત માને છે ને, તો એમાંથી આ બધા નહીં ને, આ બધા અન્ય ફાયલા ફૂલા એ તો શું છે કે પછી એવી કલ્પના એ ચડેલા ને અનુસરનારાઓ એક જૂથ નીકળ્યું એટલે એક સંપ્રદાય નો જુદો થઈ ગયો. મૂળમાં તો એ કલ્પના એ ચડ્યા હતા, બીજું કઈ નથી. પીતાંબર મત નો વિચાર કરીએ તો એ લોકોએ માર્ગ બદલ્યો. આમ પણ સાધુ પણ હોય તો વાંધો નહીં, હજી તો અર્ધ ફાલક ઝાડની છાલ મિટાળતા થયા, પણ એને મુનિપણું કહેવામાં વાંધો નહીં એટલે શ્રદ્ધાની ભૂલ થઈ, ચારિત્રની ભૂલ તો થઈ જ, પણ પહેલા તો શ્રદ્ધાની મૂળમાં ભૂલ થઈ ગઈ કે એમ મોક્ષ માર્ગ છે નહીં ને મહિનો. મોક્ષ માર્ગ તો ત્રણેય કાળે જે રીતે છે એ રીતે છે, એમાં ફેરફાર કરવાનો કોઈને અધિકાર કે લાયસન્સ નથી, એ તો ભગવાનની આજ્ઞા ઉપર જ પગમી કરશું. પછી તો એક પગથી સ્વીકાર પછી નીચે કેટલો જાય એનો કઈ હિસાબ જ નહીં મળે. શું ખરા મિથ્યાત્મા આવ્યો એ તો એક દી કતરખાનું માનશે, મિથ્યાત્મા આવ્યો એટલે એના ગર્ભમાં નિગોજ પીડ્યું છે, સમ્યક ના ગર્ભમાં સિદ્ધપદ પીડ્યું છે અને મિથ્યાત ના ગર્ભમાં નિગોજ પીડ્યું છે, બે નો જન્મ થશે એનાથી. શું એવું છે જીન શાસન સમમ ને પ્રસ્તાવનામાં વાત નાખી છે, સદાબર મત ની ઉત્પત્તિ થઈ ને એ બધું ત્યાં ચર્ચા કરી છે, આપણે પ્રસ્તાવના લખી છે જીન શાસન સમમ એમાં એ વાત લીધી છે. બરાબર છે. બીજા ભદ્રભાવ એ દક્ષિણમાં આવી ગયા, એમને આજ્ઞા કરી બધા મુનિઓને કે દક્ષિણ સિવાયના ક્ષેત્રમાં ભગવાનની આજ્ઞા અનુસાર મુનિ પણ નહીં રહી શકે. પોતે પણ વિહાર કરી ગયા અને બધાને આજ્ઞા કરી મુનિઓને, એમાં જે જે આજ્ઞાનો અતિક્રમ કર્યો. શું આજ્ઞાંકિત પણ શું ચીજ છે અને એનું મહત્વ કેટલું છે અહીંથી નીકળે છે. એ ભક્ત મુનિઓ હતા, અત્યારે જ્ઞાનીઓ હોય તો જ્ઞાનીની આજ્ઞામાં રહેવું જોઈએ. આજ્ઞાંકિત પણ આજ્ઞાની બહાર જાય મોટો ભયંકર જોખમ ઉભું થઈ જાય જીવના ઉપર. શું આજ્ઞાંકિત પણ એક એવી ચીજ છે કે શ્રીમદજી તો ત્યાં સુધી લખે છે કે આજ્ઞાંકિત પણ ન હોય એને પરમાર્થ જ ન સમજાય. શું જ્ઞાનીના વચનમાં રહેલો જે પરમાર્થ એ જ્ઞાનીના આજ્ઞાંકિતને સમજાય છે, આજ્ઞાંકિતનો એને સમજાતો જ નથી. કેમ કે સ્વચ્છંદમાં ઉભો છે, જેને આજ્ઞા પાળવી નથી એ સ્વચ્છંદમાં ઉભો છે, એને સમજાય જ નહીં. આધાર લીધો થોડા દિવસ પહેલા જ પુત્રનો આધાર લીધો. એટલે બહુ ગંભીર વિષય થઈ જાય છે. જેમ દ્રવ્યાનું યોગ ગંભીર છે, તો દ્રવ્યાનું યોગના નિમિત્તે જે ધર્મ પ્રગટ થાય એની ગંભીરતા કેટલી. ધર્મ પ્રાપ્ત કરવો હોય તો એની ગંભીરતા ઘણી છે. એને હળવું હળવું કરીને કોઈ ગમે તેમ લઈ લે, મોટું જોખમ છે. એટલે ગ્રહિત મિથ્યાત નું આ કારણ, કલ્પના નું કારણ. અનુભવાંશે જ નક્કી થાય. આત્મા અનુભવાંશ સિવાય નિશ્ચયમાં આવે નહીં. ત્યાં સુધી જિજ્ઞાસામાં રહેવું જોઈએ. એમાં થયું હતું કંઈક, કોઈ શાસ્ત્ર વાંચીને દેવકરણ મુનિએ પોતાને પરમાત્મા માનવાનું ચાલુ કરી દીધું. હું પરમાત્મા, હું પરમાત્મા. હવે જોયું કે આમને યથાર્થપણે આ બોલતા નથી. ખ્યાલ તો આવી જ જાય માણસને, કૃત્રિમતા કરે એટલે ખ્યાલ તો આવી જ જાય બીજા માણસને કે આ કૃત્રિમતાથી બોલે છે. શું શ્રીમદજીને ફરિયાદ કરી, એટલે શ્રીમદજી એનો ઉત્તર આપ્યો. એ પત્ર છપાણો છે કે તમે લખ્યું કે દેવકરણ સ્વામી પોતાને પરમાત્મા માને છે. શું તો બધા આત્મા પરમાત્મા છે ને, પરમાત્મા પણ માનવું એ કઈ દોષ નથી. શું પણ જ્યાં સુધી પરમાત્મા પણ પ્રગટ કરીને માનવું ન થાય ત્યાં સુધી જિજ્ઞાસા મારે, એવું સારું છે. શું કીધું કે માનવું તો પ્રગટ કરીને માનવું, એમને માનવું નહીં. પ્રગટ કર્યા વગર માનવા જઈશ તો જિજ્ઞાસા ખલાસ થઈ જશે અને ગ્રહિત મિથ્યાત્મા આવી જઈશ. કેમ કે ત્યાં તો જોયું નથી, કલ્પના કરી વાંચીને સાંભળીને કૃત્રિમતા થઈ ગઈ, ગ્રહિત મિથ્યાત્વ. મિથ્યાત્વ જે આત્મ સ્વરૂપને શ્રવણ કરતા કે અધ્યયન કરતા મિથ્યાત્વ ગળે એના બદલે ગ્રહિત મિથ્યાત્વ થયું તો મિથ્યાત્વ તીવ્ર થયું ગળવાને બદલે, આ તો ઉલટી કાઢી આલી એવું થાય. ભૂલવાની જગ્યા, ભૂલવાની ઘણી ઘણી જગ્યા છે. પાંચસો ને 88 થયો. શાસ્ત્ર સંજ્ઞા ન લગાડાય. પ્રશ્ન જ નથી, એમાં વિકલ્પ જ કરવા જેવો નથી. આચાર્યનું વચન શાસ્ત્ર છે, આગમ છે, પરમાગમ છે, બધું છે. જરૂર નથી એને કહેવાની, એને શાસ્ત્ર સંજ્ઞા લગાડવાની જરૂર નથી. એને શાસ્ત્ર છે એવું કઈ નથી. તમામ આચાર્યોના, તમામ જ્ઞાનીઓના વચનો શાસ્ત્રો છે. આત્મામાંથી નીકળ્યા છે તે બધા શાસ્ત્રો છે. શાસ્ત્રની પરિભાષા જ એવી છે કે અનુભવી પુરુષના અનુભવમય અનુભવ પદ્ધતિથી કહેવાયેલા અનુભવ વચનોને, અનુભવને કહેતા વચનોને શાસ્ત્ર કહીએ. ઠીક ઠીક, ચાલો આ પરિભાષાની બહાર જાય, એ શાસ્ત્ર નથી. બાકી બધા શાસ્ત્ર છે. જાઓ પછી શું, આત્મામાંથી નીકળેલી, અનુભવમાંથી નીકળેલી વાણી છે, એને જીનવાણી કહો, એને શાસ્ત્ર કહો. ગુરુદેવશ્રી તો બેનશ્રીના વચના પત્ર વાંચતી વખતે આ ચોખ્ખું કરેલું છે કે આ જીનવાણી છે, આ જીનવાણી છે એમ કહ્યું છે. શું આ બેનશ્રીની વાણી છે, એ જીનવાણી છે. જો આમાં જ એવું થયું હતું ને, આ ત્રીજો ભાગ નહોતા આપતા, 5 વર્ષે યાદ કર્યું પોતે સામેથી. એકવાર બપોરે 3 થી 4 ના વ્યાખ્યાનમાં હું કઈ 2:30 વાગે એમની રૂમમાં ગયો, તો તે કઈ વહેલો ગયો. હું લાવે એમની પાસે, જાઉં ગુરુદેવ પાસે. ગયો તો એ તો હજી એટલે બાજુની રૂમમાં આવ્યા હતા, મારી પાસે બેસતા હતા ને, પાંચ મોટું ધોઈ ને ફ્રેશ થઈને બારે પાસે પાંચ દસ મિનિટ બેસે બરાબર ત્યાં ગયો તો ત્યાં બેઠા હતા એટલે ત્યાં જઈને વંદન કરે વંદન કર્યા એટલે મને બોલો પુસ્તકો થઈ રહેલા જે આ 500 પુસ્તકો આપતા હતા એટલે યાદ આવ્યું એના ઉપરથી કે બાકીના કેટલા છપાણા છે ઓલા પાના છૂટા રાખવાની વાત થઈ હતી તે દિવસે પોતાની યાદ કે પાના છૂટા રાખવાના છે આની ભેગા નથી બંધાવાના 1600 છે તો એ કે પાના ક્યાં રાખ્યા કે પાના નહીં એને કાચું બાઇન્ડિંગ કરાવ્યું છે આવું પાકું બાઇન્ડિંગ નથી કરાવ્યું હીરાલાલ ત્યાં રાખ્યા પાંચ વર્ષથી 28મી સાલ હતી 23માં આપણે પ્રકાશન કર્યું 28મી સાલમાં આ વાત થઈ પાંચ વર્ષ તો પાના પીળા પડવા માંડ્યા છે કાગળ છે ને આ તો શાસ્ત્ર કહેવાય કે આ તો શું કીધું આ તો શાસ્ત્ર કહેવાય અસાત ના થાય કે પાના પીળા પડી જાય તમે આપો હવે બધાને પેલા બધા બ્રહ્મચારી બહેનોને આપી દો કે શું કીધું તું છુટ્ટો પોતે શબ્દ વાય પ્રશ્ન હા તરત આપણે વાંચીએ છીએ એને શાસ્ત્ર કીધું છે શાસ્ત્ર કોને કહેવું એ કોણ નક્કી કરે ખબર પડે એ નક્કી કરે કે ખબર ન પડે એ નક્કી કરે બધા ગમે એ નક્કી કરે હે લે મેન બધા છે એવું ચાલતું ઘણા આગમનો સાર ભર્યો તો ગુરુદેવે પ્રવચનમાં કહ્યું બારણનો સાર ભર્યો છે અનેક આગમોનો સાર ભર્યો છે ટૂંકામાં ઘણું ભરી દીધું છે ને એક પાનું આખું પ્રશંસાનું છે એક પાનું ભરીને પ્રશંસા કરે છે એટલું તો લખાણમાં આવ્યું છે બોલ્યા આવે છે કેટલું પણ જે તે દિવસે ધારણાથી લખી લીધેલા ને એક પાનું લખ્યું છે તે દિવસે ધારણાથી લખતા હતા બધા ગુરુદેવના પ્રવચનો તો એક પાનું આખું લખેલું છે આત્મસિદ્ધિ પ્રવચનો એટલી પ્રશંસા ગુરુદેવે કરી આપણને ખબર નહોતી કે ગુરુદેવે આટલી પ્રશંસા કરી છે તો વાંચ્યું ત્યારે ખ્યાલ આવ્યો બહુ સર્વતમાં વાંચી ગયા પણ એ લક્ષથી વાંચ્યું ન હોય અત્યારે તો વિરોધ થયો છે એટલે ધ્યાન જાય તરત જ એ તો એવું લક્ષ કરવાનું કારણ ન હોય કે એમને વાંચી ગયા હોય ગુરુદેવ પ્રશંસા કરે છે ને એમાં શું ધ્યાન દેવાનું હોય એમ લાગ્યું સાધારણ લાગ્યું હોય હવે એનું મહત્વ આવે છે કે અરે ગુરુદેવના અનુયાયીઓ એનો વિરોધ કરે છે ને ગુરુદેવ એને અમીરમાં આટલો કરે છે આ આટલો બધો કોન્ટ્રાડિક્શન વિરોધાભાસ કેમ છે અને પૂર્ણતાને લક્ષ્ય શરૂઆતથી ત્યાંથી કાઢ્યું છે એમણે આત્મસિદ્ધિના પ્રવચનો કરતી વખતે પૂર્ણતાને લક્ષ્ય શરૂઆત એ વાસ્તવિક શરૂઆત છે એ 80મી ગાથાથી શરૂ થયું છે આત્મસિદ્ધિની 80મી ગાથા આપણે વાંચી એમાં પહેલું વહેલું આવ્યું પછી તો ઘણી જગ્યાએ પોતે લીધું છે એ વાત આપણે જ્ઞાનીના વચનોના શાસ્ત્રનો વિરોધ કરીએ સ્વામીગેટના પુસ્તકોનો બીજા વિરોધ કરે એમાં શું છે એમ પૂછે છે એવું છે બધું ઊંધે પાટે ગાડી હાલે ત્યારે એવી હાલે પાછી દર્પણ મેં સમય સમય પર આકાર હોતા રહેતા હૈ પ્રતિબિંબ તો ભી દર્પણ કા દળ ઝોંકા ત્યાં રહેતા હૈ દર્પણ ની દળ તો જેમ તેમ રહે છે દર્પણ ની સામાન્ય પર્યાય એમને રહ્યા છે જ્યાં વિશેષ પર્યાય થાય છે ત્યાં સામાન્ય પર્યાય કઈ બગડતી નથી એ એમને રહ્યા છે હે તો બીજું પ્રતિબિંબ ન આવી શકે એક છે એ ખોડાઈ જાય એક જ પ્રતિબિંબ હા નિરાકાર એ ક્યાંથી બગડે તો બીજું બીજું પ્રતિબિંબ આવે ક્યાંથી તો દળ દળ સુધી તો પછી પ્રશ્ન એ તો વળી એથી ઊંડે ની ચીજ છે દળ તો એથી ઊંડે જ આવે ત્યારે દળ હાથમાં આવે શું પણ શુદ્ધ જ છે હા લાગવું પડે છે બરાબર છે લાગવું પડે છે હા માન છે શુદ્ધ છે એસે હિ સ્વભાવ દર્પણ કે દલ જૈસા દર્પણ કે દલ જૈસા હૈ વો સ્વયં કે સાથ તાદાત્મ હૈ આકાર કે સાથ એ દર્પણ ની સાથે તાદાત્મ એનું છે આકૃતિ સાથે નથી પ્રતિબિંબ તો આવ્યું ને જાશે એની સાથે સંબંધ નથી એ પરચિત છે ત્રિકાલી મેં વર્તમાન પરિણમન કા ત્રિકાલી દળ છે એ દળ છે અવસ્થામાં વર્તમાન પરિણમન છે એ બંને જુદી જુદો વિભાગ ડિવિઝન જુદો છે. આપણો એક ધ્રુવ છે, એક ઉત્પાદ છે. દર્પણના દ્રષ્ટાંતે સમજાયું છે. પંચાધ્યાયી કારે તો 26 દ્રષ્ટાંત લીધા છે. આવા ત્યાં દેવીલાલજી પૂછાયું છે કે આકાશ આત્મા છે એ દીપકની જેમ સ્વપર પ્રકાશક છે કે દર્પણની જેમ સ્વપર પ્રકાશક છે? મારો આ પ્રશ્ન છે કે બે ની જેમ છે કે તે? હા, બે વાત છઠ્ઠી ગાથામાં છે. છઠ્ઠી ગાથામાં દીપકનો પણ દ્રષ્ટાંત દીધો છે અને ભાવાર્થમાં દર્પણનો દ્રષ્ટાંત દીધો છે. પછી તો 21મા કળશમાં આચાર્ય દેવે દર્પણનો દૃષ્ટાંત દીધો છે. મુકુરવત અવિકારાહા પ્રતિફલમ, મુકુરવત પ્રતિફલમ અવિકારાહા. મુકુર એટલે દર્પણ, પ્રતિફલિત એનું પ્રતિબિંબ પડવું, અને છતાં અવિકાર્ય છે. પ્રતિબિંબ પડવા છતાં પ્રતિબિંબને કારણે વિકાર નથી ઉપજતો, જ્ઞે જણાય માટે વિકાર ઉપજે છે એમ નથી. એ તો એના સ્વભાવને લઈને જણાય. 21મો કળશ છે અમૃતચંદ્રાચાર્યનો. પછી 92મી ગાથાના ભાવાર્થમાં જયચંદજીએ લીધો છે. 19મી ગાથાના ભાવાર્થમાં જયચંદજીએ દર્પણનો દ્રષ્ટાંત લીધો છે. એ દર્પણના દ્રષ્ટાંતો ઘણી જગ્યાએ આવે છે. એમનો પ્રશ્ન તો એમ છે કે બે માંથી એક તમે કબૂલ કરો, તમે દર્પણને માનો છો કે તમે દીપકની જેમ માનો છો? કીધું ભાઈ બે લાગુ પડે છે, વિચારવું જોઈએ. મારે
જય શ્રી માધવ સ્વામી ભગવાન.